నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం మధురామయో మంగళము సుతమోని మంగళం కురుకొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే జీ స్వభావాయ భవాయ సర్వభావ.
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత్ ద్రవ్యాను యోగ్నో గ్రంథ సమయసార్ అనే ఎనీ ఉపర్ ఈ భరత్ క్షేత్రని సర్వోత్తమ టీకా ఆత్మఖ్యాతి అమృతచంద్రాచార్య భగవాన్ రచిత్ ఆత్మఖ్యాతి అనే సాథే కళశ అద్భుత વાત છે એમાં એનો સાથે ચાલે છે. જે વાત કુંદકુંદાચાર્ય ભગવાને કહેવી છે એ વાતને અમૃતચંદ્રાચાર્ય ભગવાને ખૂબ વિસ્તાર કરી અને કહી અને ગુરુદેવ કાંજી સ્વામીએ એ આપણને ખૂબ સ્પષ્ટ કરીને સમજાવ્યું કે ત્રણ મહાવિભૂતિઓને કારણે આપણને અહીંયા આ દ્રવ્યાનુયોગનો યોગ થયો. દ્રવ્યાનુયોગ તો છે, એ દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે, એનો આપણને યોગ થયો એ સમજવા માટે આપણી એ રીતેની સ્થિતિ થઈ. આપણે સમયસરમાં ગાથા 39, 40, 41, 42 અને 43 એ ત્રણ ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં ગાથાર્થ કર્યો છે અને ત્યાર પછીથી આપણે ટીકાનો અર્થ લીધો છે. સમયસર ની ગાથા પછી તેમાં ટીકા 39, 40, 41, 42 અને 43 એ પાંચ ગાથાઓ સાથે છે, એની ટીકા લેવામાં આવી છે. આ પાંચ ગાથાની અંદર જે જણાવવામાં આવ્યું છે તે મિથ્યાત્વ સહિત અજ્ઞાનીઓ કઈ રીતે આત્માને જાણે છે, આત્માને સમજે છે, જીવના સ્વરૂપને સમજે છે એ કહેવામાં આવ્યું છે. એમાં આઠ પ્રકારે એ અજ્ઞાની મિથ્યાવાદી એ આત્માને સમજે છે, એ પ્રકારે આત્માનું સ્વરૂપ નથી એ વાત આપણે કરી. એમાં આઠ પ્રકારમાં પહેલું એ છે કે અધ્યવસાનને એટલે વિભાવ ભાવે પરિણમનને એ જીવ કહે છે. બીજું કર્મને જીવ કહે છે. ત્રીજું અધ્યવસાનમાં તીવ્ર મંદ અનુભાગને એવો અનુભવ થાય છે એને એ જીવ માને છે. નો કર્મને શરીર આદિને જીવ માને છે. કર્મના ઉદયને જીવ માને છે. કર્મના અનુભાગને તીવ્ર મંદ પણારૂપ એ ગુણોથી ભેદ એવો અનુભવ એને જીવ માને છે. અને જીવ અને કર્મ બંને મળીને જીવ છે એમ માને છે. અને કર્મના સંયોગથી જ જીવ માને છે એમ આઠ પ્રકારે એ મિથ્યાદૃષ્ટિની જીવ સંબંધીની માન્યતા છે. એમાં ટીકામાં આપણે અધ્યવસાન અને કર્મ વિશે વાત કરી છે. હવે આગળ ત્રીજો બોલ આપણે લઈએ. બીજા બોલમાં કર્મમાં થોડીક વાત વધારે આપણે લઈએ. અહીંયા કે કોઈ કહે છે કે અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે એવી જે એક સંસરણરૂપ ભ્રમણરૂપ ક્રિયા તે રૂપે ક્રિયા કરતું જે કર્મ તે જ જીવ છે, કારણ કે કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. પહેલામાં એને કોલસાનું ઉદાહરણ આપ્યું હતું, કોલસાનું ઉદાહરણ આપી અને એમ કહ્યું હતું કે કોલસો છે એ કાળાથી જુદો બીજો કોઈ કોલસો જોવામાં આવતો નથી, એમ કરીને અધ્યવસાનથી જુદો કોઈ જીવ નથી એમ કહ્યું હતું. અહીંયા કર્મથી જુદો કોઈ જીવ નથી એમ કહેવું છે. એટલે કર્મની વાત લીધી એટલે પછી એમાં એ ક્રિયાની વાત આવી ગઈ. એ સંસરણરૂપ ભ્રમણરૂપ ક્રિયા એટલે આ સંસારની જે જાર ગતિની અંદર રખડવું થાય છે ને તે રૂપ ક્રિયા, એ રૂપે ક્રિયા જે થાય છે તો એ રૂપે ક્રિયાની સાથે ક્રીડા કરતું જે કર્મ, એવી ક્રિયા થવાનું કારણ એ કર્મ છે, તે જ જીવ છે. કારણ કે કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. જે છે તે બધું કર્મ છે, કર્મને કારણે જ છે. કર્મ જીવ છે, પરિભ્રમણનું કારણ પણ કર્મ છે, અને પરિભ્રમણનું કારણ એ કર્મ છે, અને પરિભ્રમણ કરનાર પણ એ કર્મ એ જ જીવ છે એવી ઊંધી માન્યતા પ્રવર્તે છે. જેમ કે વેદનીય કર્મ છે તો વેદનીય કર્મને લીધે સાતા વેદાય છે, અસાતા વેદાય છે. જ્ઞાનાવરણી કર્મથી જ્ઞાન રોકાય છે. એટલે એ બધા જે કર્મ છે, કર્મની પ્રકૃતિઓ છે, એને કારણે જ બધું થઈ રહ્યું છે. એટલે કર્મ છે એ જ જીવ છે, એ કર્મ છે એ જ જીવ છે. અને કર્મ ને કારણે જ એ બધી જુદી જુદી અવસ્થાઓ થાય છે, ગતિ થાય છે. એટલે કર્મ જ એનું કારણ છે. જીવને જુદા જુદા ભાવ થવાનું કારણ પણ એ કર્મ જ છે. કર્મનો ઉદય આવે છે અને કર્મને કારણે એને એવા ભાવ થાય છે. એટલે વિકારનું કારણ પણ કર્મ જ છે, બીજું કોઈ કારણ નથી. આવી માન્યતા અજ્ઞાની માને છે. આવી માન્યતા કોણ માને છે? અજ્ઞાની. વિકારનું કારણ કર્મ છે એવું કોણ માને છે? અજ્ઞાની માને છે. એને ધર્મ નથી થતો, એ ધર્મ કરી નથી શકતો, એનું કારણ કર્મ છે એવી માન્યતા કોની છે? અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિની માન્યતા છે. એને જ્ઞાનાવરણીને કારણે એને જ્ઞાન થતું નથી એવી માન્યતા કોની છે? એ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીની માન્યતા છે. એટલે કર્મ જ બધું કરે, કર્મને કારણે જ બધું થઈ રહ્યું છે. આ જે કંઈ મળ્યું છે એ બધું પણ કર્મને કારણે મળ્યું છે. કર્મને કારણે આ શરીર મળ્યું છે, કર્મને કારણે આ પૈસો ટકો બધું મળ્યું છે, તો કર્મને કારણે તો મળ્યું છે. આ સ્વજનો બધા મળ્યા છે એ કર્મને કારણે તો મળ્યા છે. એટલે એની માન્યતામાં શું છે કે કર્મ છે એ જ બધું છે, કર્મ એ જ જીવ છે, બીજું કંઈ નથી. કર્મ જ બધું કરે, એ સિવાય બીજું કંઈ કરનાર નથી. એ કરનાર બધું કર્મ છે, કર્મ જ જીવ છે. અહીંયા એ વાતને લેવામાં આવી કે સંસરણરૂપ ભ્રમણરૂપ, સંસરણરૂપ એટલે ભ્રમણરૂપ ક્રિયા, સંસરણરૂપ એટલે ભ્રમણરૂપ ક્રિયા એ કોની છે? સંસરણરૂપ ક્રિયા એટલે ભ્રમણરૂપ ક્રિયા એ કોની છે? એ ક્રિયા જીવની છે. એ ક્રિયા કોની છે? જીવની છે. અને એ જીવમાં એ ક્રિયા કરાવનાર કર્મ છે, એટલે એ કર્મ એ જ જીવ છે. આવી ઊંધી માન્યતા અજ્ઞાનીની છે. આ ભ્રમના ભ્રમણ થાય છે એ કોને થાય છે? એ કર્મને કારણે થાય છે. એટલે કર્મ જ બધું કરનાર, કર્મ જ જીવ છે એમ અહીંયા કહેવામાં આવ્યું. સંસરણરૂપ ભ્રમણરૂપ ક્રિયા તે રૂપે ક્રીડા કરતું જે કર્મ, એ રૂપે એ ક્રીડા કરતું કર્મ, કર્મ જે કરી રહ્યું છે તે જ જીવ છે. કારણ કે કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. એણે ક્યાં શુદ્ધ આત્માને જોયો, જાણ્યો, અનુભવ્યો છે? એટલે એને તો એમ જ લાગે ને કર્મ સહિત જ જીવ હોય. જીવ માત્ર અને એણે જે જોયા છે એ તો ઇન્દ્રિયો દ્વારા જાણ્યા જોયા છે. એટલે ઇન્દ્રિયો દ્વારા જ્યારે એ જાણે જુએ ત્યારે તો એ રૂપી પદાર્થોનું જ્ઞાન કરે. અરૂપીનું તો જ્ઞાન એને થતું નથી. એ રૂપી પદાર્થોનું જે જ્ઞાન કરવા વાળો છે એટલે જીવને એણે કર્મ સહિતની અવસ્થામાં જ જોયા છે. એટલે શરીર સાથે જોયા છે, કર્મ સહિત જ જોયા છે. એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય આ બધું જાણે છે, એ જ બધા જીવ છે. જીવ કયા પ્રકાર હોય તો કે એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય પાંચ ઇન્દ્રિય અંગની પચેન્દ્રિય બધું એ જ પ્રમાણે એ જીવને જાણે છે. અને એના ભ્રમણ થાય છે એ બધું એક કર્મ જ છે. એટલે કર્મ જ બધું કરાવે છે અને કર્મને કારણે જ એને વિભાવ ભાવ વિકારી ભાવ થાય છે. બધું કર્મને કારણે જ થાય છે. આવી ઊંધી માન્યતા એને વર્તે છે. પણ એને એમ નથી થતું, એને એમ નથી થતું કે સિદ્ધની દશા કર્મરહિત દશા છે. સિદ્ધની દશા છે તે કર્મરહિત દશા છે, શુદ્ધ દશા છે. અને એવા અનંત સિદ્ધ ભૂતકાળમાં થયા છે, વર્તમાન કાળમાં પણ થઈ રહ્યા છે અને ભવિષ્યમાં પણ થશે. 6 મહિના અને 8 સમયની અંદર 608 જીવ મોક્ષે જાય, સિદ્ધ થાય. 6 મહિના અને 8 સમયમાં. અત્યારે વર્તમાનમાં ભરતક્ષેત્રથી કોઈ જીવ મોક્ષે નથી જતા. એનો અર્થ એમ નથી કે એ 608 જીવ મોક્ષે જાય એ નિયમ તૂટી જાય છે, એમ નથી. એ એમ જ છે. કોઈએ નિયમ બનાવ્યો નથી, પણ એ એમ જ છે, એ એમ જ છે. એટલા જ જીવો નિત્યની ગોદમાંથી બહાર આવે છે. એટલે એને એ મુક્ત અવસ્થા, સિદ્ધની અવસ્થા એને ખ્યાલ જ નથી. એને કર્મ સહિત જ અવસ્થા જોઈ છે, એટલે એને કર્મને જીવ માન્યો છે. કર્મ છે તે જીવ છે. અને વિકારિક ભાવોનું કારણ પણ ખરેખર જોવા જઈએ તો કોણ છે? વિકારી ભાવો એ કર્મ કરાવતું નથી, એ એનો પ્રમાદ છે, એના પુરુષાર્થની નબળાઈ છે, એટલે એ વિકારી ભાવ થાય છે. જીવની યોગ્યતા છે, પણ જીવની યોગ્યતા એ માત્ર કારણ નથી, એ એનો પ્રમાદ છે. જીવમાં તો અનેક પ્રકારની યોગ્યતાઓ પડી છે. અત્યારે વર્તમાનમાં પણ આપણા બધામાં એવી યોગ્યતા નથી પડી કે બાળકની જેમ આપણે કૂદકા મારીએ, બાળકની જેમ પાણીમાં ચપચપિયા કરીએ, બાળકની જેમ આપણે ગિલ્લી દંડા રમીએ, લખોટી રમીએ. બધી યોગ્યતા પડી છે, પણ આપણે એવું કંઈ કરતા નથી. એટલે યોગ્યતાની વાત જે છે એ મૂળ કારણ નથી, એનો પ્રમાદ મૂળ કારણ છે. જીવને જે પ્રમાદ છે પોતાના સાચા સ્વરૂપને જાણવા તરફ, એને પ્રમાદ વર્તે છે. બીજું બધું કરે છે, પણ એને પોતાનું સ્વરૂપ જાણવું નથી. બીજું બધું એટલે બીજા ભાવ કરે છે. ખરેખર તો કંઈ કરી તો શકતો જ નથી, પણ બીજી બધી જગ્યાએ એને એમ છે કે હું બધું કરું છું, કરું છું, કરું છું. પણ એને પોતે જ્યાં કંઈ કરી શકે છે એવા આત્મામાં એને લક્ષ કરવું નથી. જ્યાં એ સ્થિરતા કરી શકે છે ત્યાં એને સ્થિરતા કરવી નથી. જેને એ જાણી શકે છે એવા આત્માને એને જાણવો નથી. એટલે એનો પ્રમાદ છે. અને એવા પ્રમાદને કારણે પેલી યોગ્યતા પડી છે એ વખતે પરનું લક્ષ કરી અને વિભાવ ભાવ, વિકારી ભાવ રૂપે એ પરિણમે છે. પણ એ કંઈ એનું સાચું સ્વરૂપ નથી. એ સ્વરૂપ શાશ્વત સ્વરૂપ નથી. એ લાંબો ટાઈમ ટકવાવાળી અવસ્થા નથી. એ બધી ક્ષણિક અવસ્થાઓ છે. કોઈ પણ પ્રકારનો વિભાવ ભાવ, વિકારી ભાવ કોઈ પણ થાય તો એ અવસ્થા કેટલો સમય રહે? તમને કોઈ શુભ ભાવ આવે તો કેટલો સમય રહે છે? અશુભ ભાવ આવે છે તો પણ કેટલો સમય રહે છે? એ બદલાયા કરે છે. કોઈ સતત એક સરખું રહેતું જ નથી. અને એના ઉપરથી જ નક્કી થઈ જાય, તર્કથી વિચાર કરવા જાય તો એના ઉપરથી જ નક્કી થઈ જાય કે આ જે ટકતું નથી એ મારું હોય નહીં. જો હું અવિનાશી છું, મારો નાશ નથી થતો, તો પછી આ પણ અવિનાશી હોવું જોઈએ. જો હું અવિનાશી છું તો પછી આ જે શુભાશુભ ભાવ પણે પરિણમવું, શુભાશુભ ભાવ પણે પરિણમવું, એ પણ પછી અવિનાશી હોવું જોઈએ. તો એમ તો બનતું નથી, એનો તો વિનાશ થાય છે. એટલે કોઈ પણ બુદ્ધિશાળી જીવ, ડાયો માણસ સમજી શકે કે આ કંઈ મારું સ્વરૂપ હોય નહીં. પણ એને સમજવું હોય તો સમજે ને. એને પ્રમાદમાં રહેવું છે એટલે નથી સમજી શકતો. એને જ્ઞાનાવરણીય નથી નડતું, પણ એને પ્રમાદ નડે છે, એને પ્રમાદ નડે છે. તો આ કર્મ સંબંધીની બહુ મોટી વાત છે. કર્મ કંઈ વિકાર કરાવતું નથી, પણ જ્યારે દ્રષ્ટિ આત્મા તરફ કરવી હોય ત્યારે આપણે એમ કહીએ છીએ કે એ બધા ભાવો કર્મજન્ય છે, કર્મના છે, એ પુદ્ગળના છે, એ ભાવ આત્માના નથી. આત્માનું શુદ્ધ સ્વરૂપ નિર્મળ છે, એટલે એમ કરીને એને આપણે એ દ્રષ્ટિનો વિષય ભગવાન આત્માને દર્શાવીએ છીએ ત્યારે કહીએ છીએ કર્મજન્ય. પણ અહીંયા જે રીતે કર્મ માનવામાં આવે છે કે વિકાર કરાવનાર કર્મ છે, જીવમાં એ ફેરફાર કરાવનાર કર્મ છે, એમ તરી લઈને આપણે નથી માનતા. બરાબર છે. એ વિકારી ભાવ થવાનું કારણ તો એનો પ્રમાદ છે, એના પુરુષાર્થની નબળાઈ છે. હવે એના પછી જે ત્રીજું છે એ આપણે લઈએ. આ બે થયા. હવે કહે છે કે કોઈ કહે છે કે તીવ્ર મંદ અનુભવથી ભેદરૂપ થતા દુરંત, દુરંત એટલે જેનો અંત દૂર છે તે દૂર અંત, દુરંત દૂર અંત છે. શું? તીવ્ર મંદ અનુભવથી ભેદરૂપ થતા જેનો અંત દૂર છે એવા રાગરૂપ રસથી ભરેલા અધ્યવસાનોની જે સંતતિ પરિપાટી તે જ જીવ છે, કારણ કે તેનાથી અન્ય જુદો કોઈ જીવ દેખવામાં આવતો નથી. એટલે અધ્યવસાનમાં તીવ્રપણું અને મંદપણું જુદું જુદું થયા જ કરે છે, એની સંતતિ લીધી છે, અધ્યવસાનોની સંતતિ. એક પ્રકારના અધ્યવસાન થાય, શુભ ભાવે થાય, પછી અશુભ ભાવે થાય, પછી પાછી એની તીવ્રતા વધે ઘટે, એમ જે આખી સંતતિ લેવામાં આવી અધ્યવસાનોની, એ જ જીવ છે. રાગરૂપ એ થાય છે, એમાં એ રાગ ની મંદતા અને તીવ્રતા એનો જે અનુભવ થાય છે, અને એવા અનુભવથી પોતે જે રાગનો અંત દૂર છે, એવા રાગ સહિત છે, અને એમાં એ મંદપણું અને તીવ્રપણું અધ્યવસાનોનું જે રીતે થાય છે, એ આખી સંતતિ એટલે એક પછી એક પછી એક પછી એક થયા જ કરે છે, એ જીવ છે. એટલે એવા તીવ્ર અને મંદ અધ્યવસાન રૂપે જે ચાલ્યા કરે છે, એ જ જીવ છે. આખી ચેઇન લઈ લીધી, અધ્યવસાનોની ચેઇન, સળંગ, એક સાંકળ લઈ લો, જાણે કે બસ એક પછી એક જાત જાતના અધ્યવસાન તીવ્ર મંદ થયા કરે, એટલે શુભ ને અશુભ ભાવ થયા કરે, અને એને કારણે એવા શુભ અશુભ બંધ થયા કરે, અને શુભ અશુભ એટલે પુણ્ય પાપના બંધ થાય, અને પુણ્ય પાપના બંધ થતા એને ભોગવવા માટે થઈ અને એ ભાવ કર્યા કરે, એનું નામ જીવ. એવું એ માને છે. રાગની મંદતા કે તીવ્રતા થી આત્મા, રાગ મંદ એટલે શુભ ભાવ, અને પછી તીવ્રતા થાય છે એટલે અશુભ ભાવ થાય છે, એવા એ શુભ અને અશુભ ભાવથી ભરેલો ભાવ એ જીવ, એવી ઊંધી માન્યતા એને વર્તે છે. ખરેખર એ તીવ્રતા અને મંદપણું જે થાય છે એનું કારણ શું છે? એના એ રાગ તીવ્ર કે મંદ થવા એનું કારણ એ પોતે છે. એનો પુરુષાર્થ વર્તે છે, એનો પુરુષાર્થ વર્તે છે ત્યારે તો એને શુદ્ધ ભાવ છે, પણ શુદ્ધ ભાવ નથી, શુદ્ધ ભાવ નથી ત્યારે પણ એને શુભ ભાવ થવો કે અશુભ ભાવ થવો એનું કારણ એ જીવ પોતે છે, એ જીવનું પોતાનું કારણ છે, એ વિભાવ રૂપે પરિણમવું એ જીવનું પોતાનું કારણ છે, કેમ કે એ શુદ્ધ ભાવ રૂપે નથી, માટે એ અશુદ્ધ ભાવ રૂપે શુભ કે અશુભ ભાવ રૂપે થાય છે. શુદ્ધ ભાવ રૂપે નથી પરિણમતો અને બહારમાં જ રહ્યો છે, એટલે પરનું લક્ષ્ય કરી અને એની રૂચિ છે, મિથ્યાત્વ મોટા મોટું કારણ છે, મોહને કારણે એ શુભ અને અશુભ ભાવ કરે છે. તીવ્ર અને મંદ જે અનુભવ જે છે એનો એક શેને કારણે મોહને વશ થઈને થાય છે, એને મોહ વર્તે છે એટલે એ થાય છે. મોહ એને મિથ્યાત્વ એટલે મોહનીય કર્મ એમ કરાવે છે એમ નથી, પણ એને વર્તે છે એવો મોહ, એ મોહી થઈ ગયો છે, રાજી થયો છે એટલે એને એમ થાય છે. એટલે એવી અધ્યવસાનોની જે સંતતિ એને જીવ માને છે એ મોટામાં મોટું મિથ્યાત્વ છે, એ મોટામાં મોટું મિથ્યાત્વ છે. જીવ એમ નથી, જીવનો એવો ભાવ નથી, જીવ એવા ભાવે ક્યારે થયો નથી, એ બધા તો અશુદ્ધ ભાવ છે, વિકારી ભાવ છે, વિભાવ ભાવ છે, એ આશ્રવ બંધનું કારણ છે, એને લીધે થઈ અને જીવને સંસારમાં પરિભ્રમણ થાય છે. એટલે જીવનું એવું સ્વરૂપ હોઈ શકે જ નહીં, જીવનું સ્વરૂપ એવું હોય નહીં, જીવનું તો શુદ્ધ સ્વરૂપ છે, જીવનું શુદ્ધ સ્વરૂપ છે, એમાં કોઈ બંધનો ભાવ જ નથી, પણ આ વાત એ સમજતો નથી. એના પછી ચોથું કહે છે કે કોઈ કહે છે કે નવી અને પુરાણી અવસ્થા, નવી અને પુરાણી અવસ્થા ઇત્યાદિ ભાવે પ્રવર્તતું જે નો કર્મ તે જ જીવ છે, કારણ કે શરીરથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. નવી અને પુરાણી અવસ્થા એટલે પહેલા બાળક હતો ને પછી યુવાન થયો ને પછી પાછો આગેડ થયો ને પછી ગરડો થયો, આ બધી જે અવસ્થાઓ જે થઈ રહી છે અને એ અવસ્થાઓ એ શરીરની છે, એટલે એ શરીર છે એ જ જીવ છે, બીજો કોઈ નથી, એ જ જીવ છે, બીજો કોઈ નથી, શરીરથી જુદો જીવ નથી. શરીર અને તેની અવસ્થાઓ એ આત્મા. કારણ કે શરીરની બધી ક્રિયાઓ એ આત્માથી થાય છે એમ એની માન્યતા છે. એવું કેમ છે? કેમ કે એ જ્યારે ઈચ્છે છે ત્યારે હાથ હલાવે છે, જ્યારે ઈચ્છે છે ત્યારે પગ હલાવે છે, જ્યારે ઈચ્છે ત્યારે એ ખાય છે, જ્યારે ઈચ્છે છે ત્યારે પીએ છે, જ્યારે ઈચ્છે છે ત્યારે એ કાર ચલાવે છે, જ્યારે ઈચ્છે છે ત્યારે એ કોમ્પ્યુટર ચાલુ કરે છે. એટલે એને એમ છે કે હું ઈચ્છું ત્યારે બોલી શકું, ઈચ્છું ત્યારે રમી શકું, ઈચ્છું ત્યારે ક્રીડા કરી શકું, ઈચ્છું ત્યારે ફરી શકું, ઈચ્છું ત્યારે ચાલી શકું છું. એટલે અને એમાં અંદર હૃદય ધબકે છે એને, અને શ્વાસોશ્વાસ ને એ જાણે છે, ફીલ કરે છે. એટલે એમ છે કે આ જ બધું જે છે તે જીવ છે, એ સિવાય બીજો કોઈ જીવ નથી. આ વર્તમાનમાં જે શરીર જે છે એ જીવ છે, બીજો કોઈ જીવ નથી. અને એવી માન્યતાને કારણે એ મત ધરાવનાર જે છે ને, અન્ય મતવાદીમાં એવા મત ધરાવનાર પણ છે, એ લોકો એવું જ માને છે કે આ વર્તમાન જીવન છે એ જ જીવન છે, બીજું કોઈ જીવન છે જ નહીં. પુનર્જન્મમાં પણ માનતા નથી કે બીજો જન્મ થાય એવી વાત જ નથી. આ શરીર છે અને એ બસ, પછી શરીર જે છે એ મૃત્યુ થાય એટલે પતી જાય છે, બસ વાત પૂરી થઈ ગઈ. પુનર્જન્મની કોઈ વાત જ નથી. અને તમને કહું, અત્યારે વર્તમાનની અંદર પણ અત્યારે જે પોતાની જાતને જૈન કહેવડાવે છે ને, એવા કેટલાય જૈનો છે કે જેને હજી પુનર્જન્મ વિશે પણ હજી શંકા છે, એને દ્રઢ વિશ્વાસ નથી કે પુનર્જન્મ છે જ એવો. હજી એમને પુનર્જન્મ વિશે પણ હજી શંકા વર્તે છે. પુનર્જન્મ વિશે શંકા વર્તે એટલે એ પછી ક્યાંથી ધર્મમાં આવે? એને માર્ગ શોધવાની જરૂર શું પડે? તો એમ જ માને છે કે આ પૂરું થાય એટલે પતી ગયું. અને એ કંઈ સમજનારા એવું માનનારા કે સામાન્ય માણસો છે એમ નહીં. હું તો એવા વ્યક્તિના અનુભવના પરિચયમાં આવ્યો છું, અત્યારે તો વિચારા જીવિત નથી. મોટા એ જજ હતા, ડિસ્ટ્રિક્ટ જજમાં સિનિયર થઈ અને હાઈકોર્ટમાં પહોંચ્યા હતા, હાઈકોર્ટમાં રજિસ્ટ્રાર થયા હતા. બહુ બુદ્ધિશાળી અને ખૂબ નિષ્ઠાવાન, ખૂબ વાંચન અભ્યાસ બધું, બહારનું પણ, કોઈ આત્માની વાત ન મળે. એ પણ એવું માનતા કે કોને ખબર છે પછી શું થવાનું, જેના કરતા ખાઈ લો ને પી લો ને મજા કરી લો. આવી તો માન્યતાવાળા અનેક લોકો મળે તમને કે પછીની ખબર કોને છે, કાલ કોને દીઠી છે, હવે આ શરીર આ છે આ જ છે, બીજો ભાવ છે કોને ખબર. ન હોય તો કે આ ભાવનું ચૂકી જઈએ ને. બોલો, આવી માન્યતાઓવાળા પણ પડ્યા છે, ઘણા છે. ડગી જાય એવાય છે, કેટલાક લોકો એવાય છે કે આપણે આ સ્વાધ્યાયમાં બેઠા હોય ત્યાં સુધી આ પ્રમાણે વાત, અને એમને જો કોઈક આવીને આવી વાત કરે તો પાછા બદલાઈ જાય કે હા કોને ખબર ભાઈ, આના કરતાં અત્યારે જે મળ્યું છે ભોગવી લો ને. એવા બદલાઈ જાય, કેમ કે જાતે નિર્ણય કર્યા નથી ને, જાતે નિર્ણય નથી થયો ને. પુનર્જન્મનો નિર્ણય જ્યાં સુધી પોતે જાતે ના કરે ને ત્યાં સુધી એને ખ્યાલ નહીં આવે કે પોતે પણ અહીંથી નીકળી અને તિરેજમાં જવાનો છે. એ પાછળ એનો બેકયાર્ડ છે ને, એની અંદર એ નાનકડો પીળો થવાનો છે, એ વાત એને નહીં ખબર પડે. કેમ કે એવા પાપ કર્યા છે, જન્મ્યો ત્યારથી અત્યાર સુધીમાં પાપ સિવાય બીજું કર્યું શું એને. એટલે મોટાભાગના જીવો, ગુરુદેવ કહે છે ને કે મોટાભાગના જીવો વ્યસ્ત રહે છે, એ બધા તિરેંચમાં જાય બીજું શું કરે. વ્યસ્તતા, હું આમ કરું છું આમ કરું છું આખો દિવસ, અમને તો મરવાનો ટાઈમ નથી. આ વ્યસ્તતા અને વ્યસ્તતા જાણે પોતે બહુ કંઈક સારી વસ્તુ હોય એમ પાછા માને, અમે તો આટલું આમ કરીએ, અમે તો એટલા બધા વ્યસ્ત છીએ. વ્યસ્ત છે એના કરતાં વ્યસ્તતાનો ભાવ જેને વધારે છે ને, એના વિશે એક વખત ક્યાંક વાત નીકળી, કોઈકને ત્યાં મારે રહેવાનું થયું અને જવાનું થયું, ત્યાં અમે કહું કે ભાઈ આવો જેવો જેને મનમાં એવો વ્યસ્તતાનો ખૂબ ભાવ હોય ને, એ બીજા ભાવમાં પછી ગધેડો થાય. કેમ કે સૌથી વ્યસ્ત પ્રાણી કોણ છે? ગધેડો છે. હોસ્ટને ના ગમ્યું, કીધું જે છે તે આમ છે. તમને જેવા ભાવ થાય, જેવા ભાવ થાય એવા ભાવ ભોગવવા માટે થઈને એવું શરીર મળે. આ તો બહુ સહેલી ને સીધી વાત છે. આપણને કેવું શરીર આવતા ભાવમાં મળવાનું છે, એ આ ભાવમાં જેવા ભાવ કરીએ એને અનુરૂપ શરીર મળે, એટલે એવી પર્યાય થવાની છે, નિશ્ચિત છે. એટલા એવા બધા તો કંઈ પુણ્ય કર્યા નથી કે દેવલોકમાં જવાના, અને એવા પણ સંભાવ અને એવા પુણ્ય પણ નથી કે જેને લીધે થઈને મનુષ્ય થઈએ. માત્ર વ્યસ્તતા જ કરી છે તો વ્યસ્તતા કરવાના જ ભાવ રહ્યા છે, કે આપણે બહુ વ્યસ્ત રહીએ એમ, બધામાં ખૂબ જ બિઝી બિઝી બિઝી, અમે તો ઓવર બિઝી એમ. તો બિઝી રહ્યા ભાઈ, તને બિઝી રહેવાના ભાવ છે તો આવતા ભાવે તું બિઝી થા, શું થાય બીજું, ગધેડો થાય. બહુ આ તો સહેલી સમજાય એવી સરળ વાતો છે ભાઈ, એમાં કઈ બહુ લાંબુ કઈ તર્ક કરવાની જરૂર પડે એવું નથી. ત્યારે એમ વિચાર્યું કે હું ભગવાન આત્મા છું, શુદ્ધ છું, નિર્મળ છું, આટલા આટલા શાસ્ત્રોની રચના જે થઈ છે એ ગણધર ભગવાને, આચાર્ય ભગવાને કરુણા કરી અને મારે માટે એ રચના કરી છે કે જેથી કરી અને મને પણ એમના જેવું થવા મળે, એટલે એમના જેવું હું સ્વરૂપ પ્રાપ્ત કરી શકું એ માટે થઈ છે. આવો સાદો સીધો વિચાર કર્યો છે, શાસ્ત્રની ભાષાને એક બાજુ પર મૂકીએ પણ એને એમ પણ વિચાર થયો છે કે આ બધાએ આટલું બધું કેમ કર્યું હશે, બધા રાજપાટ છોડીને જતા રહ્યા છે, ગાંડા તો નહીં હોય, આટલા બધા લોકો તો થોડા કે ગાંડા પુરખા હોય, જરૂર કંઈક હોવું જોઈએ. એમ કરીને જો એ બે ચાર શાસ્ત્ર હાથમાં પકડે અને વાંચે વિચાર કરે તો એને સમજણ પડે, પણ એ તો વાત જ નથી. એટલે પછી શું છે તો કે આ ભાવમાં જે છે ભોગવી લો ને ભાઈ બસ. એટલે શરીર જે છે એ જ જીવ છે અને એવું પાછું દેખાય છે, ખાય પીએ છે, મજા કરે છે બસ. આવી મિથ્યા માન્યતા સહિત ઘણા લોકો છે બિચારા. હવે એમની ઉપર પ્રભુએ તો ઘણી કરુણા કરી છે, આટલા આટલા તીર્થંકર ભગવાન થયા, દરેક તીર્થંકર ભગવાનના વખતમાં એટલા કેવડી ભગવાન થયા, આટલા જીવો મોક્ષે ગયા, પણ એનો એને વિચાર નથી, એને ક્યારેય એમ વિચાર નથી આવતો કે આ બધું વર્તમાનની અંદર જેમણે જોયું છે એવા મહાપુરુષોને કોઈ ખોટું લખવાનું પ્રયોજન હોય નહીં. કુનકુંદાચાર્ય ભગવાન મહાવીર ક્ષેત્રમાં જઈને આવીને જે વાત લખતા હોય કે અમૃતચંદ્રાચાર્ય ભગવાન પોતે પોતાના સંવેદન સહિત વાત જે લખતા હોય એમાં એમને કોઈ બીજો ભાવ હોય નહીં. તમને કોઈ મિસગાઈડ કરવાનો ભાવ હોય, તમને કોઈ આડા રસ્તે ચડાવવાનો ભાવ હોય, એ તો પામી ગયા છે. એમણે તો કરુણા કરી છે, એટલી કરુણાને સમજે, એને બધા ઉપર વિશ્વાસ થાય છે. એની ઓફિસના બીજા પાંચ માણસ છે એના ઉપર એને વિશ્વાસ છે, એનો એ વિશ્વાસ કરે છે કે ના એ ખોટું નહીં બોલે, બરાબર જ કહેશે, મારા હિતની વાત કરશે. પણ એને અમૃતચંદ્રાચાર્ય ભગવાન ઉપર વિશ્વાસ નથી બેસતો કે ના એમણે જે ટીકામાં લખ્યું છે એ મારા હિતને માટે જ હોય, એવો એને વિશ્વાસ નથી આવતો. આનાથી મોટું દુર્ભાગ્ય શું હોય? હા, મોટામાં મોટું જીવનું દુર્ભાગ્ય છે કે એ એના ઓફિસના પાંચ માણસોનો વિશ્વાસ કરે છે કે ના એ કોઈ દિવસ ખોટું બોલે નહીં, એ મારા અહિતનું કારણ હોય નહીં, એ મને અહિતની વાત કરે નહીં, મારે માટે એ સાચું સારું વિચારે, એને જે કહ્યું છે બરાબર જ છે, મને ઉપયોગી જ છે એમ એ વિચારે, એનો એને વિશ્વાસ છે. પણ એને અમૃતચંદ્રાચાર્ય ભગવાનનો વિશ્વાસ નથી કે આ ટીકામાં જે લખવામાં આવ્યું છે એ મારા હિત માટે લખવામાં આવ્યું છે. એ તો પામી ચૂક્યા હતા, એમણે નિસ્વાર્થ ભાવે આ કરુણા કરીને મારે માટે લખ્યું છે, એમાં એમને તો કોઈ પ્રસિદ્ધિ પણ જોઈતી નહોતી. એ સુપરા ખોટું લખે, સુપરા મને આડે રસ્તે ચડાવે, ખોટી વાત હોઈ શકે જ નહીં, એવો એને કેમ વિશ્વાસ નથી બેસતો? આ મહાપુરુષોનો કેમ એને વિશ્વાસ નથી બેસતો? એના ઓફિસના માણસનો વિશ્વાસ બેસે છે અને મહાપુરુષોનો કેમ વિશ્વાસ નથી બેસતો? એને પુનર્જન્મમાં વિશ્વાસ નથી બેસતો, એને નથી જોયું, નથી એને જાતિસ્મરણ જ્ઞાન થયું એટલે. પણ જેને જાતિસ્મરણ જ્ઞાન થયું છે એને જઈને મળી આવે ને ભાઈ, એ તો દરેક કાળમાં જાતિસ્મરણ જ્ઞાનવાળા તો કોઈને કોઈ તેને મળી આવવાના. તારા જીવનમાં નહીં મળે એવું તો બનવાનું જ નથી. આ 50 વર્ષની અંદર કેટલાય માણસો ને જાતિસ્મરણ જ્ઞાન થયા હોય અને એવા કિસ્સાઓ મેં સાંભળ્યા છે. એટલું જ નહીં, જાતે ખાનું મળી એ પણ ખાતરી કરી છે, અમારા પિતાશ્રીએ ખાસ ખાતરી કરવા માટે એને મળી આવ્યા છે એવા લોકોને, એને ખાતરી કરી ના બરાબર જ છે કે આ જાતિસ્મરણ જ્ઞાનનો કિસ્સો છે. જાતિસ્મરણ જ્ઞાન ઉપરથી જ ખ્યાલ આવે કે પુનર્જન્મ છે, અને પુનર્જન્મ છે તો પછી નક્કી થાય કે ભાઈ બધાનો પુનર્જન્મ છે, કોઈનો છે અને કોઈનો નથી એમ તો છે જ નહીં, જીવ માત્રનો પુનર્જન્મ છે. અને પુનર્જન્મ છે તો બીજો જન્મ હવે ક્યાં થશે એનો વિચાર આવે, અને બીજો જન્મ ક્યાં થશે એટલે પછી નક્કી થાય બધું કે ઓ બીજે ક્યાંક પણ જન્મ થઈ શકે, અને કોણ જીવ છે એનો વિચાર કરતા એમ થાય કે એ જો જીવ છે તો એ જગ્યાએ હું પણ હોઈ શકું, અને એમ કરતા એને વિચાર આવે કે ઓ મારે 3 ઇંચમાં જવાનું થાય. હા થાય, કેમ કે સૌથી ઓછા મનુષ્ય છે, વધારે માં વધારે કોણ છે? 3 ઇંચ છે, એટલે વધારે શક્યતા ક્યાં છે જવાની? 3 ઇંચમાં. પ્રપોઝને એટલી જોવા બેસે તો એમાં એને તરત ખ્યાલ આવે એવું છે કે સૌથી વધારે શક્યતા આ જીવને 3 ઇંચમાં જવાની જ છે. આવો વિચાર થાય તો ધર્મમાં એ પ્રવર્તે, તો પછી પેલી માન્યતા છે ને કે આ શરીર આ બસ અત્યાર વર્તમાનમાં છે એ જ જીવ છે ને આ જ બરાબર, એના પછી કંઈ નથી, એવી જે ઊંધી માન્યતા છે ને એ જાય. આ તો આવી ઊંધી માન્યતા લોકોને વર્તે છે, અને એવા તો ઘણા લોકો તમને મળશે તમારા જીવનકાળની અંદર, પ્રભુ તમને ઘણા એવા મળ્યા હશે કે જે એટલું જ માનતા હોય કે આનાથી વધારે શું હોય બીજું બધું, એમ પણ કહી દે કે હવે છોડો ને આ બધું, તમે શું લઈને બેઠા છો એવું કહેવાવાળા મને મળ્યા છે. જૈન જૈનની જ વાત, બીજાની તો વાત જવા દો, જૈનો પણ એવા મળ્યા છે આ તમે શું બધું લઈને બેઠા છો, આ બધું શું આટલી ઉંમરમાં બધું છોડીને બેસી ગયા, શું બધું આમ? બીજાનો તો વિચાર કરવો તો એમ, પાછું આવું બી કહે, આપણને સલાહ આપે. પૈસા સિવાય બીજું કંઈ દેખાતું નથી ને. વર્તમાન જીવનમાં જે સુવિધાઓ અનુકૂળતાઓ મળી છે પૂર્વના પુણ્યને કારણે, પાપાનું બંધી પુણ્યને કારણે આપણને આ બધી સુવિધાઓ સગવડો બધી મળી છે. એ બધી સુવિધાઓ સગવડો ભોગવવા જેવી નથી, એ પાપાનું બંધી પુણ્યને કારણે મળેલી છે, એટલે એ ભોગવતા પાપ જ થાય અને તિરિંચમાં જ જવાય, બીજું કંઈ થાય નહીં. અને વધારે પડતો એમાં રસ લઈએ ને બહુ ખૂબ અતિશય, તો પછી તિરિંચમાં પણ પછી બે ઇન્દ્રિય ને ત્રણ ઇન્દ્રિયમાં જ જવાય, અને ખૂબ આર્ત ધ્યાન થાય પછી ત્યાં તો એ ભાવમાં, અને પછી એક ઇન્દ્રિયમાં જવાય. ખૂબ આર્ત ધ્યાન થાય પછી એક ઇન્દ્રિયમાં જવાય, આ એક ઇન્દ્રિયને ખૂબ આર્ત ધ્યાન હોય તો એ વાત છે. આ ચોથી વસ્તુ જે છે કર્મ, આ જે શરીરની વાત જે છે એ બહુ મહત્વની સમજવા જેવી વાત છે. સામાન્ય લેવલે જ આપણે વાત લઈ રહ્યા છીએ અત્યારે, સિદ્ધાંતની વાતો પૂર્વરંગમાં આપણે જે ઘણી કરી એવી કોઈ અઘરી વાત અહીંયા નથી. અત્યારે બહુ સાદી સરળ વાત છે કે જેના ઉપરથી આપણે દ્રષ્ટિ બદલવાની છે, આપણે બદલાઈએ નહીં એવું કરવાનું છે. પાંચમી વાત અહીંયા કરી છે, આ ચાર વાત કરી ત્યાર પછીથી પાંચમી, કે કોઈ એમ કહે છે કે સમસ્ત લોકને પુણ્ય પાપ રૂપે વ્યાપતો જે કર્મનો વિપાક તે જ જીવ છે. શું? કર્મનો વિપાક, કર્મનો ઉદય આવે અને જે ફળ આપે કર્મનો વિપાક છે એ જ જીવ છે. સમસ્ત લોકને પુણ્ય પાપ રૂપે વ્યાપતો, જગત આખામાં જેટલા જીવો છે એ બધા જીવોને એવા સંયોગો પ્રાપ્ત થાય છે, એવા સંયોગો પ્રાપ્ત થાય છે, એટલે એ કર્મનો વિપાક છે. તો બધી પૂતગળની દશા પણ એની સમીપમાં દેખાય છે, એટલે એ વિપાક એનો, એના કર્મનો, જેની સમીપમાં એ સંયોગો દેખાય એને માટે એ એક પૂર્વના કર્મનો ઉદય આવ્યો છે એમ કહેવાય, એ કર્મનો વિપાક છે. કર્મનો ઉદય આવ્યો અને અત્યારે અમેરિકામાં રહેવાનું થયું, કર્મના ઉદયને કારણે અહીંયા એવી જોબ મળી, કર્મના ઉદય એવો વર્તતો હતો જેને લીધે થઈને આ ડોલરમાં આટલું કમાયા, ઘર થયું, આટલી કાર થઈ, આ બધું થયું, એ કર્મના ઉદયો હતા એટલે થયું. એટલે એને જ જીવ માને કે આ જ છે, બીજું શું છે, આના સિવાય બીજું શું છે, અને એને પાછો એમ માને કે આ બધું મારી મહેનતથી થયું. શું માને? મારી મહેનતથી થયું. કોઈ કેમ પણ દલીલ કરે કે આ કેમ પહેલા, અત્યારની મહેનત નહીં તો પહેલાની સમજો, પણ મહેનત તો કરી, વાત સાચી કરી, વાત સાચી. એ બધા પાપાનું બંધી પુણ્ય છે ભાઈ, તું એમ નથી સમજતો, એ બધા પાપાનું બંધી પુણ્ય છે એમ તો તું સમજતો નથી. એનાથી તને આગળ જતા કોઈ પુણ્ય થવાનું નથી. પુણ્યાનું બંધી પુણ્ય તો આ એટલું જ છે કે તું અત્યારે સ્વાધ્યાયમાં બેઠો છે, એ તારું પુણ્યાનું બંધી પુણ્ય છે. તને દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરવાની જો રૂચિ થાય છે તો સમજ કે તારું એ પુણ્યાનું બંધી પુણ્ય છે. તને બધી અનુકૂળતા જે છે એને પોતાના જીવનમાં હવે શેષ જીવનની અંદર માત્ર સમ્યક દર્શન પ્રગટ કરવા માટે જ એ બધી અનુકૂળતાનો ઉપયોગ કરવો. જો એવા ભાવ આવતા હોય તો સમજવું કે તને પુણ્યાનું બંધી પુણ્યનો ઉદય છે. પણ જો તને હજી પણ એમ ભાવ આવતા હોય કે હું આ કરી લઉં, આ કરી લઉં, આ કરવા માટે સમજતો હું, પરના કામ કરવાનો વિચાર વિકલ્પ આવતો હોય અને જે કંઈક મળ્યું છે એને ભોગવવાનો જો વિચાર આવતો હોય તો સમજવું કે એ બધું પાપાનું બંધી પુણ્ય છે. એટલે સમસ્ત લોકોને પુણ્ય પાપ રૂપે વ્યાપતો જે કર્મનો વિપાક આપી, આ બધો અત્યારે જે ઉદયમાં આવી રહ્યું છે એ બધું એ જ છે, અને એને ભોગવવા જતા પાપ જ થાય, એમાં પુણ્ય તો થવાના ચાન્સ બહુ જ ઓછા. શુભ ભાવ તો ઓછો હોય, અને શુભ ભાવ કદાચ હોય તો એ શું, તેથી શું શુભ ભાવ હોય અને શુભ ભાવને લીધે થઈ અને શુભ બંધ પડે અને કદાચ દેવલોકની ગતિ થાય કે મનુષ્યની ગતિ થાય તો પણ શું? પછી આગળ એ પછીના ભાવમાં ફરી પાછા શુભ ભાવ થશે તો બીજી સારી ગતિ થશે. કેટલા વખત સુધી એવી રીતે સારા ભાવ કર્યા કરીશ, કેટલા ભાવ સુધી અને એવી સારી ગતિ મેળવી શકીશ, ત્યારે વિચાર કર્યો છે? 2000 સાગરોપમનો કાળ ત્રસનો કહેવાય. ત્રસ એટલે બે ઇન્દ્રિયથી માંડીને પચેન્દ્રિય, એને ત્રસ કાળ કહેવાય. નિત્ય નિગોદમાંથી નીકળ્યા પછીથી એ ત્રસ થયો, પછીથી 2000 સાગરોપમનો કાળ જે છે એ ત્રસ કાળ કહેવાય. એ ત્રસ કાળની અંદર 24 ભાવ મનુષ્યના થાય છે. કેટલા? 24 ભવ થાય અને પછી 24 ભવમાં પણ વધારેમાં વધારે એક સાથે 8 ભવ થાય. 24 ભવ મનુષ્યના થાય, એ સિવાય બાકી બીજા બધા ભવ વધારે ભવ તો તિરિંચના જ થાય. મનુષ્ય કરતા અસંખ્યાત ગણા નારકીના, નારકી કરતા અસંખ્યાત ગણા દેવના ભવ, ને દેવ કરતા અસંખ્યાત ગણા તિરિંચના ભવ થાય. અને વધારે તો જીવ એકેન્દ્રીયમાં જ રહે છે. ફરી પાછો એ નિત્ય નિગોદમાં નીકળીને જે રસનો ફરી એ પૂરો થશે ત્યાર પછીથી ફરી પાછો એ નિગોદમાં ઇતર નિગોદમાં ચાલ્યો જશે, પાછો અનંતકાળ સુધી ઇતર નિગોદમાં રખડશે. એટલે શુભભાવમાં તું રહીશ કેટલો વખત ભાઈ, એ તો વિચાર કર. તું શુભ 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 કરીને નવી નવી સારી ગતિ મેળવી શકીશ, અનુકૂળતા મેળવી શકીશ. એવું જો કદાચ તને તને મનમાં તર્ક થતો હોય તો એ પણ કાઢી નાખ મનમાંથી. એ શક્ય નથી, એ શક્ય જ નથી. શુદ્ધ ભાવનો જે વિચાર કરે છે ને, જેને પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એવો વિશ્વાસ આવ્યો છે, દ્રવ્યશ્રુતનો અભ્યાસ દ્વારા જેને એમ નક્કી થયું છે, નિર્ણય થયો છે કે જીનેશ્વરની વાણીમાં જે વાત આવી હોય એ પરમ સત્ય સિવાય બીજું કંઈ હોય નહીં, અને એમાં જો હું સિદ્ધ સમાન દેખાયો છું, હું ભવ્ય દેખાયો છું, હું આત્મા જ્ઞાન સ્વરૂપ છે એવા જ્ઞાન સ્વરૂપે પરિણમી જઉં એવો શુદ્ધ છું, નિર્મળ છું, તો પછી છું, તો પછી હું એવો શુદ્ધ છું. આવો જેને નિર્ણય થયો છે એ એવો સાચો પુરુષાર્થ ઉપાડે છે, અને જે સાચો શુદ્ધતાનો માટેનો પુરુષાર્થ ઉપાડે છે, સિદ્ધત્વનો પુરુષાર્થ જે ઉપાડે છે, એ સમ્યક દર્શન પ્રગટ કરે છે. અને સમ્યક દર્શન જેને પ્રગટ થાય છે એને પછી આંગળીને વેઢે ગણાય એટલા ભવ રહે છે, પછી વિશેષ ભવ રહેતા નથી, પછી એ શાશ્વત સુખમાં બિરાજી જાય છે. તો આ શુભાશુભ ભાવ રૂપે, પુણ્ય પાપ રૂપે, એટલે કર્મના વિપાક રૂપે જે પોતાને માને છે, શુભાશુભ ભાવથી પોતે અન્ય કંઈ જુદો જોવામાં આવતો નથી એમ જે માન્યતા જે છે, એની મિથ્યા માન્યતા છે, એ ખોટી ઊંધી માન્યતા છે. એટલે એના મનમાં એમ હોય કે શુભ ભાવ કરીશું ને આગળ પણ વાંધો આવશે નહીં, તો એ માન્યતા એની ખોટી ને ઊંધી માન્યતા છે. જો આપણે દરેક વસ્તુનું નિરાકરણ પણ સાથે સાથે થોડા અંશે લેતા જઈએ છીએ, ઘણી વધારે વાતો આપણને ગુરુદેવના પ્રવચનમાંથી જાણવા મળશે, પણ છતાં આપણે થોડો એનો અંશ લઈએ છીએ. પાંચમું છે અહીંયા કે કોઈ કહે છે કે સાતા અસાતા રૂપે વ્યાપ્ત જે સમસ્ત તીવ્ર મંદત્વ ગુણો, તે વડે ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ, તે જ જીવ છે. કારણ કે સુખ દુઃખથી અન્ય જુદો કોઈ જીવ દેખવામાં આવતો નથી. શું અહીંયા કહે છે કે સાતા અસાતા રૂપે વ્યાપ્ત જે સમસ્ત તીવ્ર મંદત્વ ગુણો, તે વડે ભેદરૂપ થતો, તીવ્રતા અને મંદપણાને લઈને જે ઉદય આવે છે અને એમાં જે અનુભવ થાય છે, એ સાતાનો અને અસાતાનો અનુભવ એને થાય છે. કર્મનો ઉદય એનો અનુભવ જે થાય છે, એ સાતા અસાતા રૂપે જે અનુભવમાં આવે છે, એટલે સુખ રૂપે અને દુઃખ રૂપે અનુભવમાં આવે છે, જે એ સુખ દુઃખ રૂપનો અનુભવનાર જે છે, એ અનુભવ જે છે, એ અનુભવવું એને જીવ કહ્યો છે. સાતા અસાતા રૂપે વ્યાપ્ત જે સમસ્ત તીવ્ર મંદત્વ ગુણો, તે વડે ભેદરૂપ થાય છે જે કર્મનો અનુભવ, તે જ જીવ છે. કર્મનો અનુભવમાં શું એને અનુભવમાં આવે છે, એને સુખ અને દુઃખનો અનુભવ થાય છે, તે એવો સુખ અને દુઃખનો અનુભવ જે થાય છે, એનાથી જુદો કોઈ જીવ નથી. બસ સુખી થવું અથવા દુઃખી થવું એ જ જીવનું કાર્ય છે, કર્તવ્ય છે, એમ એ માને છે. પુણ્ય પાપ રૂપ કર્મનો વિપાક જે કર્મના ઉદયમાં વાત લેવામાં આવી એ રીતે અહીંયા સહેજ થોડું જુદું કર્યું છે એમાં, કે અહીંયા એ જે અનુભવે છે ને એની વાત લીધી છે, કે વિપાકની વાત લીધી, પછી અહીંયા એનાથી આગળ વધી અને એના વિપાક જે ઉદય આવ્યા છે એને કારણેથી એને સુખ ને દુઃખ અનુભવમાં આવે છે, એટલે એનો પોતાના અનુભવની વાત લીધી છે. એટલે કે જે સુખદી વેદાય છે એ કલ્પના છે, ખરેખર તો સુખ ને દુઃખ તો સાચા સુખ દુઃખ છે જ નહીં, સાચું સુખ તો શુદ્ધ સ્વરૂપ છે એમાં છે, પણ એવા ભેદરૂપે થતો કર્મનો અનુભવ એને જે જીવ માને છે એમાં એને અંદરમાં સુખ દુઃખની કલ્પનાથી વેદન થાય છે ને એને એ જીવ માને છે. સુખ દુઃખ વેદાય છે, બાહ્યમાં આપણે બહારની જે શાંતિ અશાંતિ જે કહીએ એ વેદાય છે, આકુળતા અનાકુળતા આવે, વ્યાકુળતા અનુભવાય છે, આ બધું જે અનુભવાય છે ને વેદાય છે એ જીવ છે. પણ એને આત્માના વેદનની ખબર નથી ને. શુદ્ધ આત્માનું જેવું સ્વરૂપ છે ને ત્યાં જે અતિન્દ્રિય આનંદનું વેદન જે છે એવું વેદન એને અનુભવ્યું નથી, એટલે એને આત્માનો અનુભવ થતો નથી. એને જે અનુભવ થાય છે આ બાહ્ય શાંતિ ને બાહ્ય અશાંતિ ને બાહ્ય આકુળતા ને બાહ્ય વ્યાકુળતા ને બાહ્ય સુખ ને બાહ્ય દુઃખ, એ અનુભવ જે છે એને એ જીવ માને છે. કેમ કે એને અંતરમાં ગયો નથી, આત્માનું લક્ષ થયું નથી, આત્માનો સ્પર્શ થયો નથી, એટલે આત્માનો અનુભવ થતા જે અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય છે એ અનુભવ નથી ખબર, એટલે એને આત્માની ખબર નથી. જે અતિન્દ્રિય આનંદપણે જે અનુભવાય છે જે એ અનુભવના અનુભવનારો એ આત્મા છે. એ જે અનુભવાય છે જે અનુભવાય છે તે આત્મા છે, અને એ અનુભવનારો પણ આત્મા છે, એમાં દ્વૈતપણું રહેતું નથી. જેનો અનુભવ થાય છે ને જે અનુભવે છે કોને, પોતે પોતાના નિજ સ્વરૂપમાંથી આવતા સુખ ને આનંદનો અનુભવ કરે છે. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે, આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, શાંતિ સ્વરૂપ છે, એનો જે અનુભવ કરે છે એ અનુભવનારો એ ભગવાન આત્મા છે. એની મુક્ત દશાની અંદર એ એવા અવ્યાબાધ એટલે બાધા રહિત, એ ઓછો વધતું ન થાય તેવા, શાશ્વત કાયમ ટકી રહે તેવા એ જ્ઞાન આનંદ સુખનો અનુભવ કરે છે. અને એ અનુભવ કરનારો એ ભગવાન આત્મા એ પોતે છે. પણ આ તો એને ખબર નથી, એટલે તો ઊંધું માની રહ્યો છે. મિથ્યાત્વને કારણે આ ઊંધી માન્યતા એને વર્તે છે. આ છ વાત થઈ. હવે સાતમી વાત અહીંયા કહે છે કે કોઈ કહે છે કે શિખંડની જેમ ઉભય રૂપ, એટલે બે વસ્તુ હોય એને સાથે લઈએ તો ઉભય કહેવાય. કોઈ કહે છે કે શિખંડની જેમ ઉભય રૂપ મળેલા જે આત્મા અને કર્મ, તે બંને મળેલા જ જીવ છે. એ બંને મળીને જીવ છે. કોણ? આત્મા અને કર્મ એ બે મળી અને જીવ છે. કારણ કે સમસ્તપણે સંપૂર્ણપણે કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી, એટલે કર્મ સહિત જ જીવ જોવામાં આવે છે, કર્મથી જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. ક્યાંથી જોવામાં આવે ભાઈ? તે ક્યારે પુરુષાર્થ કર્યો છે અને ક્યાંથી દેખાય? તું મિથ્યાત્વ અજ્ઞાનને કારણે જ્યાં જોઈ રહ્યો છે ત્યાં તને શું દેખાય? ત્યાં તને અંધારું જ દેખાય, બીજું શું દેખાય? તે જ્ઞાનનો પ્રકાશ ઝીલ્યો હોય તો તને પ્રકાશમાં એ આત્મા જુદો જોવામાં આવે ને, તને ક્યાંથી જોવામાં આવે? આ શિખંડનું ઉદાહરણ અગાઉ આપણે કરી ગયા છીએ કે શું શિખંડના ઉદાહરણમાં હતું કે દહીં અને ખાંડ એ બંને ભેગા થવાથી જે શિખંડનો અનુભવ જે થાય છે એ રૂપે એ પોતે ભેગા બંને થયા છે એવો જ અનુભવ કરે છે. તે છતાં એમ એટલે એને એમ લાગે છે કે બંને એક રૂપે જ છે, કર્મ ને આત્મા. પણ તેમ છતાં ત્યાં શું વાત આવી કે તેમ છતાં બંનેના સ્વાદ જુદા અનુભવમાં આવે છે. જેમ દહીં જે છે તે એનો સ્વાદ ખટાશ છે અને એમાં નાખેલી ખાંડ જે છે એનો સ્વાદ મીઠો છે, એટલે ખાટો અને મીઠો બંને સ્વાદ દ્વારા એ બંને ભિન્ન પડે છે, એટલે દહીં અને ખાંડ ભિન્ન થાય છે. એ રીતે ભગવાન આત્મા અને આ કર્મ, ત્યાં તો વિભાવ ભાવ લીધા હતા, ત્યાં એ બંનેનો સ્વાદ જુદો છે. આત્માનો સ્વાદ તો આનંદ સ્વભાવ, એ આત્મા છે, જ્ઞાન સ્વભાવી છે, એટલે આનંદનો એનો તો સ્વાદ આવે છે, અને પેલો વિભાવ જે છે એ તો દુઃખનો ભાવ છે, એમ ત્યાં વાત હતી. એ જ વાત અહીંયા લીધી છે જરા સહેજ જુદી રીતે, પણ મૂળ તો એ વાત છે. શિખંડમાં જેમ એ બંને ભેગા જે છે એ રીતે એને માન્યા છે. પણ શિખંડમાં પણ એ ભેગા નથી, બંને જુદા જ છે. સ્વાદ દ્વારા બંને જુદા પડે છે, ખાંડ અને દહીં બંને જુદા પડે છે, એમ અહીંયા આત્મા અને કર્મ બંને તદ્દન ભિન્ન છે. ચેતન છે, આત્મા ચેતન છે, કર્મ જડ છે. ચેતન અને જડ એ રીતે બંને જુદા પડે છે, બંને પાસે પાસે રહ્યા હોવા છતાં બંનેના સ્વભાવ જુદા છે. પેલાનો જડ સ્વભાવ છે, આનો ચેતન સ્વભાવ છે. જડ કોઈ દિવસ ચેતનપણે થાય નહીં, ચેતન જડપણે થાય નહીં, એટલે એ હંમેશા એનાથી જુદો જ છે. પણ એને નથી લાગતો, અજ્ઞાનીને નથી લાગતો. આ સાતમી વાત થઈ. હવે એના પછી આઠમી વાત કરે છે. આઠમી વાતમાં અહીંયા સરેશ કહે છે કે કોઈ કહે છે કે અર્થ ક્રિયામાં એટલે પ્રયોજનભૂત ક્રિયામાં સમર્થ એવો જે કર્મનો સંયોગ તે જ જીવ છે, કારણ કે જેમ આઠ લાકડાના સંયોગથી અન્ય જુદો કોઈ ખાટલો જોવામાં આવતો નથી, તેમ કર્મના સંયોગથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. આઠ લાકડા મળી ખાટલો થયો ત્યારે અર્થક્રિયામાં સમર્થ થયો, તે રીતે અહીં પણ જાણવું. અહીંયા અર્થક્રિયાનો અર્થ અહીંયા પ્રયોજનભૂત ક્રિયા લેવામાં આવે છે, એટલે પ્રયોજનભૂત ક્રિયા એટલે પ્રયોજન જેમાં સધાય તેવું. તો કે આઠ લાકડા મળી અને ખાટલો બને, ખાટલા જોયા હશે પ્રભુ આપે બધાએ, હવે તો અહીંયા તો ન જોવા મળે, પણ અહીંયા આપણે એમ સમજેલું કે એ જાતના નથી પણ જુદા પ્રકારના મળશે. એમાં છેવટે આઠ લાકડા હોય, ચાર પાયાના હોય અને ચાર જે છે તે બે લાંબા સાઈડના અને ઉપર નીચે, એમ આઠ લાકડા હોય. એટલે આઠ લાકડા ભેગા મળી અને પછી જે બને એ ખાટલો થાય, એ પલંગ બન્યો, એટલે તમારું પ્રયોજન સધાયું, વસ્તુ બનીને એક, એટલે એટલે એને અહીંયા પ્રયોજનભૂત ક્રિયા સાથે સરખાવીને વાત કરી છે. એટલે એની સાથે ઉદાહરણ આપ્યું છે, લાકડા આઠ લાકડા મળી અને એ જે ખાટલો થયો તો એ ઉપયોગી થયો, પ્રયોજન સર્યું. એવી રીતે અહીંયા એમ કહે છે એ ઉદાહરણ આપીને કે આઠ પ્રકારના કર્મનો સંયોગ જે થાય છે અને એવા સંયોગથી જુદો કોઈ જીવ નથી, એવા સંયોગથી જે વર્તી રહ્યો છે એ જ જીવ છે. આઠે પ્રકારના કર્મોનો સંયોગ એનાથી જે થાય છે એ જીવ છે અને એના સિવાય બીજો કોઈ જુદો જીવ જોવામાં આવતો નથી. એમાં ઉદાહરણ આઠ લાકડા ભેગા મળી અને જે પલંગ બન્યો છે, ખાટલો બન્યો છે એનું આપ્યું. કેમ કે એણે જીવની બીજી અવસ્થા જોઈ નથી, એને કેમ એવો વિચાર આવે છે કે આ કર્મના સંયોગ રૂપ જ અવસ્થા છે એ જ જીવ છે, એમ કેમ વિચાર આવ્યો? કર્મના આઠે કર્મના સંયોગરૂપ અવસ્થા એ જ જીવ એમ કેમ વિચાર આવ્યો? કેમ કે એના સિવાય બીજી કોઈ એને અવસ્થા જોઈ નથી, જાણી નથી, શુદ્ધ આત્મસ્વરૂપનો એને અનુભવ નથી ને, એટલે બીજી અવસ્થાનો એને ખ્યાલ નથી. એને સિદ્ધ ભગવાનને ક્યાં જોયા છે એટલે વિચારો શું કરે? એને એમ જ છે કે શરીર સાથે, એટલે શરીર તો કંઈ કર્મને લીધે છે અથવા બરાબર છે, નાના વર્ણની કર્મ લીધેથી જ્ઞાન રોકાય અથવા એનો ઉદગાળ વધતો ઓછો થાય છે, સાતા અને વેદનીય કર્મને લીધેથી સાતા અસાતાનો અનુભવ થાય છે, એમ જુદા જુદા કર્મ જે છે એ બધા ના જે કાર્યો જે છે એને એ સમજ્યો અને એ પ્રમાણે એને થયું કે નહીં એ જ છે, એ બધું આખા આઠે કર્મો એના સંયોગ જે છે તે જ જીવ છે, બીજું કંઈ છે નહીં. કેમ કે એના વિનાયકનો કોઈ જીવ જોયો જ નથી, એટલે એને શુદ્ધ સ્વરૂપ જોયું નથી. પણ શુદ્ધ સ્વરૂપ ક્યાંથી દેખાય પ્રભુ? એ તો અતિન્દ્રિયપણે જણાય, ઇન્દ્રિય દ્વારા ભગવાન આત્મા જણાતો નથી, ઇન્દ્રિય દ્વારા ભગવાન આત્મા જણાતો નથી, બીજાને જણાતો નથી, પોતાને પણ જણાતો નથી. અલિંગ્રહણના બોલમાં એ વાત આવે છે, જે અતિન્દ્રિયપણે જણાય છે તે અતિન્દ્રિયપણે જે અનુભવમાં આવે છે તે ભગવાન આત્મા, જે ઇન્દ્રિયો દ્વારા જેનું ગ્રહણ થઈ શકતું નથી, ઇન્દ્રિયો દ્વારા જે જાણી શકાતો નથી એ ભગવાન આત્મા, એવો એણે જાણ્યો નથી. એટલે આ મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની એમ કહે છે કે આ આઠ પ્રકારના કર્મોના સંયોગથી જુદો જીવ નથી. આ પ્રમાણે આઠ પ્રકાર તો આ કહ્યા અને એવા એવા અન્ય પણ અનેક પ્રકારના દુર્બુદ્ધિઓ અનેક પ્રકારે પરને આત્મા કહે છે. અનેક પ્રકારના દુર્બુદ્ધિઓ એટલે અનેક પ્રકારના મિથ્યાત્વવાળા અજ્ઞાનીઓ, આ અહીંયા આઠ વાત કરવામાં આવી ને, એવી રીતે આઠને બદલે બીજી અનેક પ્રકારે જીવનું સ્વરૂપ માનવાવાળા મિથ્યાદ્રષ્ટિઓ છે, અન્ય મતિઓ પણ છે, એવા ને દુર્બુદ્ધિઓ કયા છે એ બધા પરને આત્મા કહે છે. જ્યાં આત્મા નથી ત્યાં એ આત્મા બતાવી રહ્યા છે, પરંતુ તેમને પરમાર્થના જાણનારાઓ સત્યાર્થવાદી એમ કહેતા નથી, એ પરને આત્મા કહેતા નથી. નિશ્ચય નહીંથી જેવું આત્માનું સ્વરૂપ જેમણે અનુભવ્યું છે, જાણ્યું છે, એ કોઈ એમ કહેતા નથી. ભગવાન આત્માનો અનુભવ થઈ શકે છે, એ અનુભવ થવાવાળી વસ્તુ છે, એટલે આખું જૈન દર્શન જે છે એ અનુભવ ગમ્ય છે, એ અનુભવ દ્વારા એ ખ્યાલમાં આવે એવું છે. એ કંઈ ગોખી નાખવાની વસ્તુ નથી કે કોઈ ક્રિયાકાંડનો વિષય નથી. આખું જૈન દર્શન જે છે એ અનુભવ ગમ્ય છે, એટલા માટે તો આ જૈન દર્શનનો નાશ નથી થતો. એ કંઈ પુસ્તકમાં લખેલા નિયમો નથી કે આવા નિયમો પાળો એટલે જૈન કહેવાઓ, એમ નથી. એ તો આત્માનું સ્વરૂપ છે ને, સ્વરૂપ તો અનુભવમાં આવે જ છે. કોઈને કોઈ જીવને તો એવું સ્વરૂપ અનુભવમાં આવતું હોય જ છે. એટલે તો આપણે કહીએ છીએ પાંચ ગુણ સ્થાન તો શાશ્વત છે. ત્યારે એવું નથી બનતું કે કેવળી ભગવાન જગતમાં હોય નહીં. જગતમાં કેવળી ભગવાન શાશ્વત હોય, કોઈને કોઈ જીવ કેવળી તરીકે હોય જ છે, તીર્થંકર ભગવાન હોય જ છે. અહીંયા ન હોય ભરત ક્ષેત્રમાં તો કંઈ નહીં, મહાવિદ્ય ક્ષેત્રમાં હંમેશા તીર્થંકર ભગવાન હોય જ છે. કેવળી ભગવાનના, તીર્થંકર ભગવાનના ક્યારેય વિરોહ પડતા નથી. અને એવા તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિમાં જે વાત આવે છે એ શુદ્ધ સ્વરૂપની જ વાત આવે છે. અને એવું શુદ્ધ સ્વરૂપ જે છે એ કેમ પ્રગટ કરી શકાય, કેમ પ્રાપ્ત કરી શકાય, એવા માર્ગની વાત આવે છે. એટલે એમને અનુસરનારા, એવો અનુભવ કરનારા, જે સત્યાર્થવાદી છે, જે નિશ્ચય નહીંથી જે કથન કરનારા છે, સાચું કથન કરનારા છે, પરમાર્થના એ જાણનારા છે, એ લોકો એમ કહેતા નથી કે આ આઠ પ્રકારે કહેવામાં આવ્યું એ આત્મા છે. એ લોકો એમ નથી કહેતા. હવે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આવતા સ્વાધ્યાયમાં આપણે ભાવાર્થ લઈશું અને પછી પૂજ્ય ગુરુદેવે જે વાત કરી છે એ વાતનો આપણે વિચાર કરીશું. સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. Thank you.